राम सखा कर दिन्ने लागू चलत देह धरी जनु अनुराग। भरत जी स्वाभाविक छे भाई नो मित्र होय એટલે મિત્રતા કેવી હોય, હાથ જાલીને સાથે ચાલે એનું નામ મિત્રતા। દાંપત્યમાં પણ હાથ જાલીને ચાલે ને તો એનું નામ મિત્રતા કહેવાય। રામ સખા કર દિનને લાગે, ભગવાનના મિત્રની સાથે હાથમાં હાથ મિલાવી ચલત દેહ ધરી જનુ અનુરાગ, બંને સાથે હાથ પકડીને ચાલે છે, ત્યાં બે ભાઈઓ સાથે હાથ પકડીને ચાલે છે, ત્યાં તો ભાઈ બેન હાથ પકડીને ચાલે। તો આવો સદભાવ પ્રેમ જેને કહેવાય, ભ્રાતૃપ્રેમ, મારા ભાઈના મિત્ર છે ને એટલે ભલે નિષાદ છે, એ ભલે વનવાસી છે, પણ એની સાથે આજે ભગવાન પણ વનવાસી બન્યા છે, અને ભગવાને જેને પોતાનો મિત્ર બનાવ્યો એટલે પોતાના માટે તો મોટા ભાઈની બરાબર છે, એટલે સાથે આવ્યા છે રસ્તો બતાવવા માટે। એક જ રસ્તે જવાનું છે, લક્ષ્ય મન ચિત્ત ચિત્રકૂટ દિનને એમ કહ્યું છે, બધાનું મન ત્યાં આગળ ચિત્રકૂટમાં છે, બંનેનું લક્ષ્ય એક છે, માર્ગ એક છે, એટલે જયારે પણ લક્ષ્ય સિદ્ધ કરવું હોય ને ત્યારે સાથે વાળા બધા જ હાથમાં હાથ મિલાવી ચાલીએ તો જ લક્ષ્ય સિદ્ધ થાય। પણ જો કોઈનો થોડો પણ મત જુદો પડ્યો તો લક્ષ્ય સુધી પહોંચી નહીં શકાય। એટલે ભરતજીનું તો લક્ષ્ય છે જ ચિત્રકૂટ, ગુહરાજનું પણ લક્ષ્ય, ચાલો હું તમારી સાથે ભગવાનની સાથે તો આવ્યો તો ચિત્રકૂટ સુધી ગયો તો, પણ તમારી સાથે પણ હું આવીશ, જેના માટે કે રસ્તો બતા પથ ગતિ કુશલ સાથ, કે રસ્તો બધો કુશળતાપૂર્વક પસાર થાય, અને એટલે ભગવાનના મિત્રનો હાથ પોતાના હાથમાં લઈ ચલત બંને ચાલે છે, અનુરાગ ભગવાનમાં છે બંનેનો, અને એટલે જ કહ્યું બંને જાણે કે સાક્ષાત ભગવાનના અનુરાગનું સ્વરૂપ આવીને બેઠું હોય, અને એ ચિત્રકૂટ તરફ વનવાસ માટે નીકળ્યા। ભક્તને સુવિધા હોય તોય શું, અને ભક્તિના માર્ગમાં અસુવિધાઓ મળે તો પણ, અસુવિધાના માર્ગે જવાનું હોય પણ ભક્તિનો માર્ગ હોય ને તો કે ભાઈ તમારે તકલીફ જોઈએ છે તો ફલાણા માણસની પાસે પહોંચી જાઓ, જો એટલી મળશે, તમારે અસુવિધા જોઈતી હોય તો અમુક જગ્યાએ જતા રહો, શોધવી નહીં પડે, બધી તમારી પાસે જશે। નહી પદત્રાણ, ભક્તિના માર્ગે જવાનું છે, ત્યાગ છે, સમર્પણ છે, સેવા છે, એટલે આ બધું છોડીને સેવાના કાર્યમાં કે ધર્મના માર્ગની અંગે કે પ્રભુના માર્ગે જવાનું હોય ને તો વૈભવોનો ત્યાગ કરવો પડે। વૈભવો સાથે લઈ નીકળીએ તો ભગવાન ક્યાંનો ક્યાં દૂર જતો, એ જલ્દી આત્માનો અહંકારને પોષવાની છે, વૈભવ એટલે અહંકારને પોષીને સાથે ચાલવાનું। અહીંયા ભરતજી ચાલ્યા છે, આખો અયોધ્યાનો સમાજ નીકળ્યો છે, ચલે ચિત્રકૂટ ચિત્ત દિનને, પણ દરેકના મનની અંદર પ્રભુનો પ્રેમ છે, પ્રભુની ભક્તિ છે, પ્રભુનો વિયોગ છે, અને દરેક રામ દર્શકી લાલસા ભરત સરીસ સબ સાર, ભગવાનના દર્શન ઈચ્છા છે, અને દરેકના મનની અંદર ભરતજીના જેવો જ ભાવ છે, તે જ પણ જુદો પડતો નથી। નહીં પદત્રાણ, નહીતર આટલે બધે દૂર જવાનું હોય ક્યાં, અયોધ્યાથી ચિત્રકૂટ સુધી જોઈએ. અયોધ્યાથી નીકળે તો ભરતકુંડ આવે કે જ્યાં નંદીગ્રામ, નંદીગ્રામથી છેક પ્રયાગ જવાનું, પ્રયાગ પછીથી ચિત્રકૂટ આવે. કેટલું બધું અંતર છે, પણ આખા અંતર દરમિયાન વગડાના માર્ગમાં ચાલવાનું છે. કુશકંટક કાંકરી નાના કાંકરા ખાડા ટીકરા બધું જ આવવાનું, પણ એ બધા પર ચાલવા માટે મારે નહીં પદત્રાણ, પગમાં પગરખા નહીં, માથે છાયો નહીં, તાપમાં ગમે એટલા અકળાવા વાળો તાપ હોય ને અત્યારે જેમ છે, પણ બધાને માટે ભગવાનની ને માટે તિતિક્ષા કરવાની. જે કઈ ત્યાગ કરવાનો હોય અને એના વગર આપણું કામ કાઢવાનું હોય એનું નામ છે તિતિક્ષા. એના વગર સંપૂર્ણ રીતે ચલાવી લેવાનું જરૂરિયાત વાળું હોય તો પણ નથી ચાલશે. ઘરની બહાર નીકળે એટલે પગરખા તો જોઈએ, અંતે વનવા વગડાના રસ્તામાં ચાલવાનું હોય તો કાંટા ને કાંકરા હોય જ, તો ત્યાં તો પહેલા જઈએ, પણ નહીં, પ્રભુના દર્શને જવું છે, પ્રભુને પ્રાપ્ત કરવા જવું છે ને, ચિત્તને ચિત્રકૂટ સુધી પહોંચાડવું છે. ચિત્ત જ્યારે એકત્ર થાય, જેમ અન્નકૂટ થાય, ઘણી બધી વાનગીઓ ભેગી કરીએ એમ ઘણી બધી જગ્યાએ ભમતું આ ચિત્ત એક થાય, એકત્ર થાય ને ત્યારે ચિત્રકૂટ બને, અને એ એકત્રિત કરીએ એટલે ત્યાં ભગવાન આવીને વસવાના છે. ચિત્તને એકાગ્ર કરવાની વાત. એટલે તુલસીજીએ પણ કેટલો સરસ ભાવ મૂક્યો છે, ચલે ચિત્રકૂટ અહી ચિત્ત દિન. બસ એક લક્ષ એકાગ્ર, અને ત્યાં આગળ પણ કોઈ વૈભવ નહીં, કોઈ સુવિધાઓ નહીં. વનવાસમાં ઋષિઓને ત્યાં સુવિધાઓ મળવાની હતી, એ જ વનની ઝૂંપડીઓ, એ જ ફળ, એ તાડ તડકો વરસાદ, અંદર જીવ જંતુ પણ હોય, પોતાના આશ્રમની અંદર બેસી જાય. આમ બધી જ અસુવિધાઓની વચ્ચે પ્રભુની પ્રાપ્તિ કરવા માટે જે કે એનું નામ તપ. પ્રેમ એટલો જ છે, પણ એની સાથે ધર્મના જે નિયમો છે, ભક્તનો ધર્મ કયો, સાધક અને ઉપાસકનો ધર્મ કયો, તપ તિતિક્ષા ત્યાગ, તો નેમ નિયમ પૂર્વક, અસ્તવ્યસ્તતા નહીં, હવે તેમ ઉઠ્યા નહીં, ગમે ત્યાં ખાઈ લીધું, તમે ત્યાં સમય વેઠ્યો એ પ્રમાણે, પણ નિયમ પૂર્વક કે સવારે રોજ આટલા વાગે ઉઠવાનું, શ્રાવણ મહિનો છે તો એક જ સમય જમવાનું, આટલું નામ ધ્યાન જપ કરવાનું, ભગવાન સુધી પહોંચવું છે, નિયમ નેમ પ્રેમ. પણ પાછો જે કઈ ત્યાગ્યું છે એના માટે નિયમની સાથે એટલો જ પ્રેમ. એવું નહીં કે અમાસ આવે ત્યાં સુધી રાહ જોઈએ, પછીથી પડવો બે એટલે બધું જ ચાલુ, પણ પ્રેમ પૂર્વકનો નિયમ, ત્યાગ ને સમર્પણ, એની અંદર કોઈ વેઠ નહીં. અગિયારસ કર્યું હોય અને કંઈક સરસ વસ્તુ મૂકી રાખો, કાલે કાલે બરાબર, પણ એના પ્રત્યે મન જ ના જાય, દ્રષ્ટિ જ ના જાય, એનું નામ છે નિયમ. અને પ્રેમ વાળો નિયમ ગમે તે હોય, મારે શું, મારે તો આજે વ્રત છે, અને એ પાછું ધર્મના બધા જ નિયમો, ધર્મના બધા સંયમ સહિત પ્રેમ નેમ વ્રત, અને વ્રતપૂર્વક ધર્મનું વ્રત કરતા આવીએ. એ વ્રતના જે કોઈ નિયમો પાળવાના હોય બધા જ નિયમો પાળવા, વ્રતમાં ઉપવાસ કરવાનો, સંયમમાં રહેવાનો, સદાચારમાં રહેવાનું, અને ભગવત નામ સ્મરણ કરવાનું. એટલા માટે કહ્યું છે કે વ્રત અને એની પાછળ ધર્મની ધર્મના બધા જ અનુશાસન, ધર્મના બધા જ નિયંત્રણ સાથે રહેવા જોઈએ. એમાં વાંચોડ નહીં કરવાની કે ચલો ને વ્રત કર્યું છે પણ ચાલશે, આજે ને કાલે કાલે બેવડી માળા કરી લઈશું, પાઠ ડબલ કરી લઈશું, વાંધો નહીં. રોજનો જે નિયમ છે એ નિયમ પ્રમાણે જ બધી જ ક્રિયા થવી જ જોઈએ. એના માટે કહ્યું કે ધર્મ જે કઈ કરવાનું છે એમાં ત્યાગ, ત્યાગની ભાવના છે. ક્યાંય પણ અધ્યાસ આસક્તિ ન રહે, અમાયા જે કઈ મનથી એક તરફ જયારે આપણે એકાગ્ર થયા છીએ તે સમયે બીજા બધા પ્રત્યે અમાયા, અત્યારે મારા નિત્ય નિયમમાં છે. સવારના પોરમાં નિત્ય નિયમ કરવા બેઠા છીએ ત્યારે કોઈ વાત કરવા માંગે, ફોન આવ્યો હોય તો સ્વાભાવિક છે કે નિત્ય નિયમનો પાઠ અડધે મૂકીને તરત કાને ધરીએ. ગમે તેનો ફોન આવે, નિત્ય નિયમ પૂરો થયા સિવાય કોઈની સાથે વાત ના થાય અને ફોન પણ ન ઉપાડે એનું નામ વ્રત. નહીતર એમ થાય કે ભગવાનના કરતા અગત્યતા પેલાની વધારે છે, ભગવાનને ભૂલીએ છીએ. અને ત્યાં આગળ શું થાય, આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હોય ને એને થોડોક અછડતો રાખીને બીજી બાજુ જતા રહીએ તો એને અપમાન જેવું લાગે. તો નિત્ય નિયમ કરતી વખતે જયારે બીજાની જોડે વાતો કરવાની વાત આવે ત્યારે સમજી લેવાનું કે ભગવાનનું આપણે અપમાન કર્યું.